આમ ગાથાનો અર્થ ને તો કોઈ દી નહીં સંભળાય કે જે યોગ્ય છે તો સમજવા પ્રયત્ન કરો. શું યોગ્ય છે? કે આ બધા પુણ્યના સંયોગે મને ઉપકાર કર્યો, તો દેવગુરુનો ઉપકાર કરો કે નહીં મારા ઉપર કે નહીં? સતયોગ, સત્સંગના યોગ આ પ્રકારના, એ મારા ઉપકાર ખરા કે નહીં? તો વ્યવહારથી માતા પિતા આદિનો ઉપકાર કરો કે નહીં? વગેરે વગેરે એક દ્રષ્ટિકોણથી વાત અનેકાંત છે, સ્યાદવાદ છે. અનેક નયથી વસ્તુનો સ્વરૂપનો વિચાર કરવાથી સર્વાંગીણ વિચાર થઈ શકે. તો ત્યાંય વિચાર એ કર્યો છે કે આ સંસારના જીવોની જેમ પૂતગલને પણ ત્યાં ધિકાર ન થાય, એટલા માટે અહીંયા આ પેરેગ્રાફમાં મૂક્યું છે કે પૂતગલો પણ ઉપકાર અને અપકાર કરે. હવે પૂતગલ તરફ માત્ર એને અપકારની દ્રષ્ટિ આવી તો દેહ પ્રત્યે જેને દ્વેષ આવી ગયો, તો પછી કૃપાળુદેવે જે વાક્ય કીધું છે, આ તો એટલા માટે કહું છું કે ઘણી વાર આપણે સમજતા નથી કે ભાઈ તે દેહ પણ જો ધર્મને કારણે હોય તો તેની સંભાળ. પણ જ્ઞાનીનો અર્થ કરે એ નથી કે દેહને દેહની રીતે સંભાળ રાખ, એ ઉપકાર કરે છે એ અપેક્ષાએ, એટલી મર્યાદામાં એ હેતુથી તું એનો. અને નો થતો તો સંથારાનું એ જ જ્ઞાનીએ કીધું છે. સંથારો એટલે ગળે ફાંસો ખાવો, ડૂબી મળવું, આત્મહત્યા એને કીધું છે. અપેક્ષા એ રાખી અને સાથે પરદ્રવ્ય છે એટલે મારા સ્વરૂપમાં કંઈ ફેરફાર કરી શકે તો ગમે તેટલું પ્રાણાંત કષ્ટ હશે તો પણ, વ્યાધિનો પ્રકાર ગમે તેટલો હશે, અસાતા વેદનીય કર્મનો ઉદય ગમે તેટલો તીવ્ર હશે તો પણ મારા સ્વરૂપમાં તે વેદના મારા સ્વરૂપનો નાશ કરવા માટે સમર્થ નથી. આવી શ્રદ્ધાવાન જીવ જે છે એ આગળ નથી, એ સમાધિ રાખી શકે છે, એ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. કેમ કે સમાધિનો આધાર મારું સ્વરૂપ છે, સમાધિનો આધાર પરદ્રવ્યની અનુકૂળતા નથી, એ પ્રતિકૂળતા પણ નથી.
આનો ઉપાય એમ થાય ને કે ઉપકાર અને અપકારનો જે કંઈ પ્રક્રિયા થઈ રહી છે ઉદ્ગલ દ્વારા, એ પણ માત્ર પર્યાયની મર્યાદા સુધી જ છે, તત્વ સુધી નથી,
તત્વ સુધી પહોંચી શકે નહીં. વસ્તુનો એવો સ્વભાવ છે કે પ્રત્યેક દ્રવ્ય અનંતકાળ સુધી પોતે પોતાના કોઈ કોઈ પલટે નહીં, જડ કે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન, એક પણ પામે નહીં, ત્રણેય કાળ ધોય ભાવ. એટલી બધી સિદ્ધાંતોની સ્પષ્ટતા આત્મસિદ્ધિમાં, વાક્યોમાં, બોધમાં કૃપાળુદેવે મૂકી છે. અને આવી અન્યત્ર આપણને પાછી સાંભળવા મળે, બીજા બીજા પંડિતો હોય, કોઈ ઉપદેશકો હોય, તો વાત આવે અને ક્યારેક વાત વિરોધાભાસી લાગે. આપણે પછી શું કરીએ કે આ જ્ઞાન છે ને આ જ્ઞાન છે, એટલે બે ગોખી મારીએ. પણ એની સમજણ જેને કહીએ એ જે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધું, જોજો પદાર્થના તો અનેક રૂપ છે પણ જ્યાં જ્યાં જે જે, તો યોગ્યતા ક્યાં લેવી? અપેક્ષા. કઈ અપેક્ષા? આત્માનું કલ્યાણ. લક્ષ્ય બંધાઈ ગયો હોય એ જ યોગ્યતા નક્કી કરે, નહીં તો તમે એમ કે મને યોગ્ય છે, પણ તારો યોગ્યતાનો વિચાર સંસાર પરિભ્રમણના આધાર ઉપર છે કે મને પૈસો મળે તો યોગ્ય છે, તો એમ વિચાર નથી. લક્ષ્યને આધારિત, અને લક્ષ્ય કેવળ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે અને એમાં સ્થિત થવું, નિજ પદની પ્રાપ્તિ અને તેમાં સ્થિત થવું, સ્વાનુભૂતિ કરવી અને સ્વરમણતા કરવી, બે શબ્દ જૈન દર્શનમાં. આત્માની અનુભૂતિ પણ કરવી અને અનુભૂતિથી વાત પૂરી થતી નથી તો ચોથા ગુણ સ્થાનકે ચોત્તર બંધ કરવા પડે. સ્વરમણતા એમાં સ્થિતિ, અનંત અનંત સમાધિ સુખ, ચિરકાળ સુધી તે પદમાં સ્થિતિ થવી, તે એટલે ત્યાં સુધીમાં પણ કર્મની પ્રકૃતિઓ બાધારૂપ થાય, એટલે ચોથા ગુણ સ્થાનકે સ્વાનુભૂતિ થાય, આત્મદર્શન થાય, આત્મ સાક્ષાત્કાર થાય, આત્માની પ્રતીતિ આવે, પણ વાત પૂરી થતી નથી. કારણ કે અન્ય પ્રકૃતિઓ હજુ કર્મ ચાલુ છે, અને કર્મની સૌથી બધી પ્રકૃતિઓ જે છે એ મોહનીય. જે કર્મ જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં રોકનાર છે એ મોહનીય છે. બીજા કર્મો અંશે હશે તો જીવ પહોંચે આગળ વધે, પણ મોહનીયનો તો એ કણીઓ પણ હોય તો જીવ આગળ વધી શકતો નથી. એટલે પ્રત્યેક જો ગુણસ્થાનકનો અભ્યાસ કરો, પાંચમું શું, છઠ્ઠું શું, સાતમું શું, તો ત્યાં કઈ કઈ પ્રકારની પ્રકૃતિઓનો ક્ષય થાય છે, જેમ ચોથે છે કે સાત પ્રકૃતિઓનો ક્ષય થયો, એમ બારમા ગુણસ્થાનકે મોહનીય કર્મની તમામ પ્રકૃતિઓ જેટલી જ્ઞાનીઓએ કીધી છે એ બધી જ પ્રકૃતિઓનો ક્ષય નાશ થયો. હવે એ જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયેલો જીવ સ્વરૂપ સ્થિતિમાં એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ સ્વરૂપ રમણતા, આ પદની નિજ પદની પ્રાપ્તિ પછી તેમાં રહેલી સ્થિરતા, અને એ અનંત અનંત સમાધિ, એ હવે એનો ક્યારેય કદી અંત આવતો નથી. કેમ કે અંત લાવનાર મોહનીય તત્વ ત્યાં ઉપસ્થિત નથી. તો વસ્તુને સમજવા માટે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, પણ યોગ્યતા આપણે આપણી રીતે નક્કી કરવી કે લક્ષના આધારે કરવી, નહીં તો અજ્ઞાનના આધારે નક્કી થાય યોગ્યતા તો પણ નક્કી ન થાય. ઉચિત અનુચિત એટલે એનો લક્ષ્ય થયો, લક્ષ્ય એક જ થયો. પછી જીવને 299મો પત્ર, જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં ટૂંકું ટૂંકું સમજીને, બરોબર મુદ્દાસર સમજીને ક્યાં જોર કરવાનું છે, ક્યાં લક્ષ આપવાનું છે, બાકીની બધી વસ્તુ ત્યાં ગૌણ થઈ જાય છે. તો ત્યાં આત્માર્થી જન એ કહેવાય કે જે યોગ્ય હોય એટલું આચરે, જેવી સમજણ એવું આચરે, અને સમજણમાં વિવેક વિના સમજણ આવી શકે. અને એ વિવેક એવો છે કે અપેક્ષાએ છે, જ્યાં કોઈ જગ્યાએ કોઈ હેય છે તો ત્યાં એ ઉપાદેય પણ બની શકે. પુણ્ય છે એને હેય તરીકે જ ગણવું તોય વિવેક નથી, અને ઉપાધિ તરીકે ગણો તોય વિવેક નથી.
યોગ્ય
જો પુણ્યનો ઉદય તને આત્મકલ્યાણમાં ઉપકારી થતો હોય તો એ પુણ્ય તને ઉપકારી, એટલે એને કહ્યું પુણ્યાનુબંધી અથવા સાનુબંધ અતિશય સાતિશય પુણ્ય સાતિશય. જો વિચાર બરોબર ન કરતા આવડે આપણા સ્વાધ્યાયને બધું તો કરીએ, પણ સમજણ કેળવી, અન્ડરસ્ટેન્ડિંગ, ક્લિયર કટ, ક્લેરિટી ઓફ કન્સેપ્ટ, મૂળભૂત વાતને બરોબર એક કૃપાળુ દેવના વચનામૃતમાંથી પકડાય છે બરોબર, ક્યાંય આગું પાછું થવા દઈએ, ક્યાંય આગું પાછું. સિદ્ધાંતો તો ઘણા આવે, સૂત્રો ઘણા આવે, તોય આ ભગવાન એમ કે ઉભો રહે, સૂત્રો છે પણ કેમ વિચારાય એમ, એને કેમ સમજ લેવી એની, અને સમજ લઈને એટલે કહ્યું કે સમજ પીછે દીનું સમજ, તો આખી વાત સમજાવી. એટલે પેરેગ્રાફ વાંચીને સમજણ શું કેળી, વાત તો બે આવી, હૃદયની અંદર શું ભેદ થયો એ સમજ, પછી આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં શું કહે છે. પેલા કર્મો ક્યાંથી આવે છે?
જીવ કર્મ ભોગવે છે,
કર્મોને આવવામાં કઈ શક્તિ કામ કરે છે? કસાય. બસ એ પેરેગ્રાફમાં વાત એ કરી છે કે જીવ જયારે કર્મ ભોગવે ત્યારે એ કર્મપણાને પ્રાપ્ત થાય, કર્મ પ્રમાણે પરિણમે, એ કર્મ વહેંચાઈ જાય, બધું બરોબર, પણ કે એમાં જો કસાય દાખલ ન થાય તો કે કર્મો એકલા મન વચન કાયાની શક્તિથી ખેંચાઈ આવતા. પણ એ મન વચન ને કાયા એના નિરપેક્ષ હોય, ઉદાસીન હોય, અકસાઈ હોય, તો સંજીવલન કસાઈ કોને કહેવાય? અને ઇરિયાપથી કર્મ કોને કહેવાય? કે મન વચન કાયા તો છે જ, અરિહંતને છે, કેવડીને છે, પરંતુ કસાઈનો અભાવ, કસાઈના અભાવને કારણે કોઈ કર્મ બંધનું સ્વરૂપ પામી શકતું નથી. કેવડી પણ હાલે ચાલે ખાય છે, બધું થાય, તો પણ કર્મબંધ ત્યાં થતો, કારણ કે કર્મબંધ માત્ર યોગ એકલા મન વચન કાયાના યોગ હોવાને કારણે આ પૂરું થતું. પણ શું પરિણામ જોઈએ? બીજું કસાય, આ કસાય જે છે એનાથી ખેંચાઈને આવે, અને એનાથી કસાયની ચિકાસને કારણે આત્માના પ્રદેશો સાથે કર્મ ટકી શકે છે. અથવા કસાયયુક્ત પ્રદેશો છે એ કર્મને ગ્રહણ કરી શકે. જો પ્રદેશમાં કસાયની ચિકાસ ન હોય તો એ ગ્રહણ કરી શકે નહીં. જેમ આપણે કહી કે લીસી સપાટી ઉપર હવે આ કંઈ ચોંટતું નથી, તો એ ગમ ને ગુંદર તો છે, પણ આની સપાટી એવી છે કે એમાં કંઈ લાગવું પડે. તમે કહો કે નહીં રહી શકે, પણ છે તો આપણું બાઇન્ડિંગ છે, ભલે બાઇન્ડિંગ રહ્યું પણ એના ઉપર રહે. આરસ પાણ ઉપર તમે મૂકો સિમેન્ટ તો નહીં રહે, કલર નહીં રહે, એનામાં હવે એ પકડવાની શક્તિ નથી. ઈંટમાં છે, ઈંટ સિમેન્ટના પ્લાસ્ટરને પકડે, રફ કાગળ હોય તો ગુંદરને પકડે, પણ ચીકણો કાગળ હોય તો કઈ ન પકડે, લેમિનેશન વાળો હોય તો, અને પછી તેમ ચોંટાડવાની, ચોંટતી નથી, શું ચોંટે? આ લેમિનેશન થઈ ગયું આત્મા પ્રદેશો. કસાયો, હવે આ જે સ્થિતિ ચાલે છે એ બધી કસાય ભાવને ક્ષીણ કરવાની. ચોથા ગુણસ્થાનકમાં અનંત અનુબંધી હતા, એમાંથી એનો એક ભાગ અનંત અનુબંધનો વયો ગયો, પછી તો અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય. એટલે આ કસાયની તીવ્રતા કેવી છે એના આધાર પર તારતમ્યતા કસાયની કેટલી છે. કર્મનો બધો આધાર વધારે પડતો કે મહત્તમ, એકાંતે વાત નથી, મહત્તમ વાત એ છે કે કસાય હોય તો જ આત્માના પ્રદેશથી કર્મનું ગ્રહણ કરવું શીખાશે. કર્મ તો બને, પણ કસાય વિના બનતા પણ નથી. પણ યોગથી કંઈક તો બને ને, જ્યારે કારણ છે ત્યારે એ ભલે બને, એ બને છે એ પોતે ટકી શકતા. એક તો વસ્તુ એક સાથે ગ્રહણ કરવું, અને બીજું એ વસ્તુ ટકી શકતી નથી. જેમ લોટનો બાંધવો હોય રોટલીનો, તો મોણ નાખો તો એ લોટ ગોયણું થાય કે એમને થાય? એમ આ બધા કર્મ થાય તો ભલે ને મન વચન કાયના યોગથી થાય તો કોઈ છૂટી જાય, કોઈ નક્કી બંધાતો જ નથી. લોટ ભજીયા કેળા પણ ટકતા જ નથી, તૂટી જાય છે, છૂટી જાય છે, છૂટી પડે, કેમ કે એની અંદર એને જોડનાર કોઈ નથી. એમ કર્મ પણ બંધાતું નથી. પરમાણુ આવ્યા, કાર્મણ વર્ગણા આવી, કેવડીએ હલન ચલન કર્યું, બોલન કર્યું, પણ કર્મ બંધા, થોડું ઘણું બંધાણ માનું કે દબાવીને જરા કરીએ તો બંધાય, પણ પાછું જરા આ પ્રદેશ સાથે ગયું તો એ પ્રદેશ એને ગ્રહણ કરતું. એટલે એક સમયે બંધાય ને બીજે સમયે છૂટી પડે. પણ તેથી નથી એવું એકાંતમાં ન વહેવી જવું પડે. આ વાંધો ક્યાં આવે છે? નહીં, યોગ છે તો થવું છે. અરે પણ તું શાંતિ રાખ, જે થવું જોઈએ તો કેટલા પ્રમાણમાં કેવી રીતે એનું કંઈક સાયન્સ વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કદાચ બંધાય, હલો બંધાણ, પણ કસાઈના અભાવે એ પણ બંધાયેલું નહીં રહે. અને જેને એને ગ્રહણ કરવું છે, હોય એને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, કર્મ બંધાઈ ગયું હવે આને પકડશે કોણ, અને નહીં પકડે તો કર્મ જશે ક્યાં? એકનું કર્મ બીજાને તો કાંઈ ચોંટતું નથી, બીજો તો કોઈ પકડી શકતો નથી. એને ખરી પડ્યા સિવાય, વિખરી ગયા સિવાય એક કર્મના દળિયાને બીજો કોઈ ઉપાય નહીં. જો આત્માના પ્રદેશો ખેંચી લે તો ચોંટી, એને જ્યાં સુધી ઉદય કાળ છે ત્યાં સુધી એ રહેશે, અને પછી ઉદયમાં આવશે. પણ ન થાય તો શું થાય? નિર્જરી જાય, એટલે એને ઇરિયાપથી કે કર્મો નિર્જરી જાય છે. બંને રીતે, એક તો કર્મ બંધારણમાં પણ એને કોઈ કસાઈ નથી, અને કર્મને ગ્રહણ કરનાર જે આત્મા છે એમાં પણ કોઈ એવી ભાવની ચિકાસ, ભાવબલ કહે છે એને. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્રશ્રી મહારાજે કહ્યું, જીવની અંદર અનાદિકાળથી એક દૂષણ છે, ભાવમલ નામનું દૂષણ છે, અને એ ભાવમલ હ્રાસ થતો જાય, જેમ જેમ સાધના થતી જાય તેમ તેમ જીવના ભાવમલનું પ્રમાણ ઘટતું જાય. અને એક સમયે એવું આવે કે જેથી કરીને કર્મના પૂતગલનું એનાથી ગ્રહણ પણ થતું નથી, કારણ કે બળ નથી, શુદ્ધતા છે, શુદ્ધ વસ્તુ અન્યને પકડી શકતી નથી. તો જીવ કર્મ વેદે છે, ત્યારે બીજા પેરેગ્રાફમાં તો એ વાત કરે છે કે ત્યારે યોગોની શક્તિ સાથે કસાઈ ભળે છે. લીટી પ્રકારે યોગોની શક્તિ સાથે, હવે યોગ તો આવ્યો ઉદયમાં આવ્યો અને બરાબર એટલે મન વચન કાયાના યોગની અંદર ઉદય આવ્યો, એવી વૃત્તિ થઈ, એવો વ્યવહાર થયો, અને એમાં શું ભેડ્યું? તે સમયે ત્યાં કહ્યું કે જો કસાઈ ન ભળે તો એ કર્મો આવ્યા, ઉદયમાં આવ્યા, ભોગવાઈ ગયા, અને એનું કામ પૂરું થઈ ગયું, એને હવે ફરીથી સાથ આપનાર કોઈ રહ્યું. એટલે કે છે, માત્ર જો કસાય એમાં દાખલ ન થાય, મદદગાર ન થાય, તો એકલા મન વચન કાયાની શક્તિથી ખેંચાઈ આવતા નથી. અને આ કર્મની તાકાત શું છે કે આઠેય કર્મ છે એ તો જડ જડ છે. પછી વહેંચણી બતાવી છે, વહેંચણી એ તો અનંત કર્મો છે અને અનંત પ્રકારે જ વેચાય, પરંતુ આ અનંતનું કાંઈ વિજ્ઞાન વક્તવ્ય થઈ ન શકે, એટલે જ્ઞાનીઓએ પૃથક્કરણ કરીને એના ક્લાસિફિકેશન કર્યું. અને ક્લાસિફિકેશનથી વાત કરે કે જ્ઞાનાવરણીય, પણ જ્ઞાનાવરણીયમાં કર્મ કેટલા? અનંત, એની શ્રેણી અનંત, એની જાત હોય, પણ એ બધી વસ્તુ બહુ સૂક્ષ્મ, અને એ જાણવાનું કામ છદ્મસ્થ જીવનું નથી, કેમ કે એના ઉપયોગમાં એની બોધની સૂક્ષ્મતા પકડવાની એટલી એની તૈયારી, એટલી તીવ્રતા એની હોતી. બોધની સૂક્ષ્મતા આપણે પકડી શકતા નથી, આપણે તો સ્થૂળથી પણ આગળ વિચાર થઈ શકતો નથી, ક્ષયોક્ષમ જેટલો થાય એટલો પકડાય. જેમ કૃપાળુદેવ એમ કહે કે અમે કર્મને પણ જોઈએ છીએ, એ પુરુષ એમ કહે કે ઘણો મોત માથે બોજો રહ્યો હતો, એ હળવો કર્યો અમે, અને હજી એમ લખે કે આ વેચતા વર્ષ દિવસ થાય એવું લાગે. હવે આ બધું એને ખબર પડે, આપણને પૂછે કે તારે ભાઈ કર્મ કેટલા છે, તો તમે કહે કે મારી સંપત્તિનું પૂછતો કહું કે બેંક બેલેન્સ કેટલું છે, પ્રોપર્ટી કેટલી છે, મારી એસ્ટેટ કેટલી છે, પણ કર્મનો તો કેટલા કર્મનો માલિક છો, હે કેટલા સાહેબ? રોજ વિચારો કરો કેટલા છે, કેટલા બાકી રહ્યા, કેટલો ઉમેરો થયો, પૈસાનું જોઈ છે બરોબર. અહીંયા કહે છે કે આપણે કર્મો એનું પૃથક્કરણ કરીને જ્ઞાની હોય તો એની વર્ગીકરણ કર્યું છે, પણ બધાય છે તો બધા જ કર્મરૂપે રહેલા પૂતગલો, આ પૂતગલો કેવા છે? કર્મરૂપે, કોઈ આહાર રૂપે છે, કોઈ ભાષા રૂપે છે, કોઈ શરીર રૂપે છે, પણ આ કર્મો કેવા છે? આ કર્મરૂપે છે, આ પૂતગલ છે એ કર્મરૂપે, આઠ પ્રકાર છે, પણ છે તો એની જાતિ તો જળ, પણ જીવની સાથે મળ્યા પછી તલવાર આત્મા. જીવની સાથે મળે એટલે કર્મ બહુ બળવું છે. તો તાકાત કોની છે કર્મમાં? કર્મમાં તાકાત કોની છે? જીવના, જીવના ભાવની, જીવના ચૈતન્યની, જીવના સામર્થ્યની, એ તાકાત એની અંદર છે. એટલે પુરાણની અંદર બહુ સરસ વાર્તા, કે ગરુડ છે ને એ આકાશમાં ઉડે અને ગમે તેવા સર્પને પકડી લે, પણ ઓલા શંકરના ગળામાં રહેલો નાગ છે ને એ ગરુડ સામે સુફાળો મારે. ચાલો ગરુડ કહે કે તું શંકરના ગળામાં છો ને એટલે આ તારી દાદાજીની છે, નીચે ઉતરતો તને ખબર પાડું કે તારી શું દશા થાય. એમ આપણે ઘણા શંકરના ગળા ઉપર ઠેકડા મારતા હોય ખ્યાલ આવી ગયો. આ કર્મ તો જડ જ છે, ગમે એટલી વાત કરીએ કે નાનાવરણીય દર્શનાવરણીય આ તે બધું, આ બધી વાત સાંભળીને કે તેના પ્રકારને આમ વેચાઈ જાય છે. ભાઈ છે તો બધું એની અંદર શક્તિ જે છે, કેવી શક્તિ છે કે થોડોક વખત તો આત્માને પણ મૂંઠિત કરી સ્તંભિત કરી દે. આત્માનું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આ બધું સ્થગિત કરી દે. હોય માં હું મરી ગયો, અરે તારું અમર પદ ક્યાં ગયું, અરે હું તો આમ થાય મને, પણ તારું પરમ આનંદનું પદ ક્યાં ગયું. આ કર્મની તાકાત એ જીવમાંથી જ એને લીધી છે. જીવના ભાવની તાકાત એ જ આ પૂતગલમાં તાકાત છે. એની સાથે એક સાથે મળ્યા ગઈ જીવના ભાવ ભર્યા કરવો તો જળ તો એ વિભાવ ભાવ વિકાર ભાવ જીવના ભાવ તો તાકાત કેટલી તો કે જીવને ઘડીભર સંભાવી આટલી તાકાત એની અહીંયા બતાવે છે કે કર્મ બધું જ છે છતાં કર્મ શક્તિમાન પણ કર્મનું સામર્થ્ય કર્મની શક્તિ અચિંત્ય છે. જ્ઞાની પુરુષો કહે છે કે કર્મની શક્તિ પણ અચિંત્ય ગમે તેવા ધ્યાનીને જ્ઞાનીને તપસ્વીને ક્ષણ માત્રમાં પણ નીચે ઊંડે ખાન નાખે જો ઉપયોગ ચૂકી જાય એટલી તાકાત કર્મની છે. કેમ કે એક કર્મમાં બધી જ આની તાકાત ત્યાં એની સાથે જોડાયેલી છે. એટલે કર્મ ઉપર ઉપયોગની લગામ થવી જોઈએ, જો એ ન હોય તો એ કર્મ જીવને ઊંડે કાન નાખી શકે છે. વાત પૂરી થઈ છે. આગળ હવે જેને વાંચવાનું છે ને અહીંયા શું થાય છે કે જે વાંચે છે ને એ ચાર પાંચ જ વાંચ્યા કરે છે, જે આવીને બધા બેસે છે ને એનો કોઈનો બધાનો વારો, એટલે આપણો વારો હોય ત્યારે જોવું કે આમાં બેઠા છે એમાં કોઈથી કોઈ ભૂલ્યા નથી વાંચ્યું નથી એને દેવાનું માઈક, આપણે નહીં લઈ લેવાનું. મેં તો 22 ઇતો છે જ
ભાવ પરિણામ થાય છે તે ભાવો નો બધા જીવ છે. કર્મ ના ઉદયથી દાસ લેનારી વિવાહ ભાષા નો ઉત્પન્ન થાય છે તેને લઈને આત્મા જાતિ વૈષ્ણી વગેરે કહેવાય છે. આ ભાવોમાં વર્તા જીવ છે પણ કર્મનો વર્તા નથી. જેમ વિવિધ પ્રકારના પરમાણુઓ પોતાની ઘેરે સંતપણાને પામે છે, કેમ કે પરમાણુઓના સંતાપણાનો મૂળ રહેલો છે, તેને લઈને જેવા સજાતીય અને વિજાતીય પરમાણુઓનો જથ્થો તેના તરફ ખેંચાઈ આવીને કંદરૂપે ફૂલ ભાવે સંગ્રહ થાય છે. એકની સાથે 2, 3, 4 અસંખ્યાત અને અનંતા અણુઓ મળીને પોતાની ઘેરે કંદરૂપે પરિણમે છે. તેમ જીવના ઉપાસક પરિણામોમાં પણ રાગ દ્વેષની લાગણીઓનું વિકાસ રહેલી હોવાથી તે વિકાસના તરફ ઉદ્ગલ પરમાણુઓ કર્મને યોગ્ય ઉદ્ગલનો જથ્થો સ્વાભાવિક રીતે અને તે ઉપાસક પરિણામોની સાથે સંબંધમાં આવીને કર્મની સાથે જોડાય કર્મરૂપે પરિણમી બીજ રૂપે આત્મા પ્રદેશોની સાથે સત્તામાં જમા થાય છે અને જેની પરિપક્વ દશાએ ભોગવવાને યોગ્ય વખત આવી તેના ઉપાસક વિભાગો ઉદય આવે છે. એ ઉપરથી અર્જુને થાય છે કે કુંડલોને કર્મ સ્વરૂપે પરિણામમાં જીવાદી કારણોથી પણ ઉપાસક પરિણામો સાથે સંબંધ થતા તે કુંડલો કર્મરૂપે પરિણામ થાય છે. જો આ કુંડલો કર્મરૂપે પરિણામમાં ન દેવા હોય તો ઉપાસક પરિણામો જીવે કરવા ન જોઈએ, પછી કારણ વિના કાર્ય થશે.
પૂરું કરી લે એટલે પછી આ પેરેગ્રાફ નો આપણે વિચારણા
કરીએ. આ કર્મ અણુ આત્માની સાથે સંબંધ થાય છે છતાં ચેતનના જીવ કોઈ વખત કર્મ,
અરે ભાઈ વાંચીને જરા વ્યવસ્થિત,
તે છતાં ચેતના જીવ કોઈ વખત કર્મપણાને પ્રાપ્ત થતો નથી, તેમ કર્મ પણ ચૈત્યના ભાવને પ્રાપ્ત થતા નથી. પોતપોતાના સ્વભાવમાં જીવ કુંકલ બને અલગ કરે છે.
સમજાવો
લે,
અમે તો વાંચી જઈ,
અમારે
તો
ભાવિ ગીતિ શરૂ થાય, રાજાની ઉપડે જ નહીં.
હજી તમે છો ત્યાં સુધી, પછી તો હું છું.
દુકાનમાં પાટિયું માર્યું હોય કે છેતરાવા બીજે જશો રે,
ઉત્તમ સ્થળ.
ચાલો સારું, થોડુંક આરામ મળવા સાથી છે. શું કીધું પેરેગ્રાફમાં હિમાંશુ ભાઈ, હિમાંશુ સર? હે આમાને કુમારજી કઈ વાંધો, સરસ વાત મૂકે છે. કર્મ કેવી રીતે બંધાય છે, સરસ વાત. પેલા તો પૂદગલનો સ્વભાવ કેવો છે, કે પૂદગલનો સ્વભાવ એ છે કે સ્કંધના રૂપે ભેગા થઈ જાય, એમાં કોઈની જરૂર નથી. સમજી લઈએ, સ્કંધમાં કોઈની જરૂર
નથી, એની તો જરૂર છે ને.
એના પોતપોતાના સ્વભાવ વાળા ભેગા થાય, સજાતીય અને વિજાતીય, વિજાતીય છૂટા પડે, સજાતીય ભેગા થઈ જાય. એ એક વાત પેલી મૂકી છે કે વિવિધ પ્રકારના પરમાણુઓ પોતાની મેળે કંડપણાને પામે છે, કેમ કે પરમાણુમાં સ્નિગ્ધતા વિકાસપણાનો ગુણ રહેલો છે, એટલે પોતે બધા ભેગા થઈ જાય. ક્યાંક જેમ કે માટીના ઢેફા બની જાય, ક્યાંક પથ્થરના રૂપમાં થઈ જાય, આ બધું એને કોણ કરનાર છે? એની અંદરનો એક સ્વાભાવિક જે ગુણ છે સ્નિગ્ધતાનો વિકાસનો, એના કારણે જે પરિસ્થિતિ છે એની અંદર એ બધા ભેગા થતા હોય અને વિખરાય પણ જતા. એના એક ધ્રુવના ઢેફા વિખરાય ને પાછા ધ્રુવ રૂપે ઉડે, ચારે બાજુ જતું હોય, તો જગતમાં ટેકરી પણ થાય, પર્વતો પણ થાય, ખીણ પણ થાય, આ હિલા કરે, પણ કઈ 150 માળનું મકાન એમનેમ ન થાય, અથવા કેનલ એમનેમ ન થાય. એટલે પેલા તો આ સમજી લે કે પરમાણુનો આ પ્રકાર સ્વભાવ છે. હવે એ સ્વભાવની અંદર ભેગા થાય, કંદ રૂપે સ્થૂલ ભાવે સંગ્રહ થાય, એક બે ત્રણ ચાર સંખ્યાત અસંખ્યાતા અનંત વગેરે બધું પોતાની મેળે કંદ પરિણામ રૂપે પરિણમે. હવે આવા કાર્બન વર્ગણાનો એક ક્લાસ છે, પરમાણુની 22 પ્રકારની વર્ગણાઓ જ્ઞાનીઓએ જોઈ છે, કેટલી હશે? પણ જ્ઞાનીઓ તો વર્ગીકરણ કરે, જેટલું બને એટલું ઓછું કરે વર્ગીકરણ, બાકી તો બધું અનંતનું વિજ્ઞાન છે. આ અનંત સમજાવવા બેસો તો કોઈ પાર આવે એમ છે ને, તો અનંતને મર્યાદિત કરો તો સમજાવી શકાય. તો કે ભાઈ આટલી વર્ગણા છે, અને આહાર વર્ગણા તો આહારના પૂદગલો કેટલા, અનંત પ્રકાર. ક્યારેક વિચાર કર્યો આહાર વર્ગણના? આપણા રસોડાની અંદર પણ ફૂદગઢના પ્રકાર કેટલા કેટલા હશે, હજી તો આપણા કરતા બીજું કેટલું હશે આમાં જગતમાં. પણ ત્યાં એક આહાર વર્ગના એક શબ્દ આવી ગયો, વાત પૂરી થઈ ગઈ. ભાષા વર્ગના કેટલી ભાષા વિશ્વની અંદર, પ્રાણી માત્રની કેટલી ભાષા, એ બધા ભાષા વર્ગનાના પૂતગળો, જાત જાતના અવાજ, પક્ષીઓના, પશુઓના, પ્રાણીઓના, મનુષ્યોના શબ્દો જુદા જુદા. તો આ બધામાં ભાષા વર્ગ એમ સમજી લઉં કે કારણ વર્ગ, તો જ અનંત કર્મ સમજાશે. કર્મણ વર્ગણામાં એટલા એટલા પ્રકારના કર્મો છે, એની એક વર્ગણા, એનું એક ગ્રુપ, એનું એક જૂથ, એની એક જાતિ, એનું એક ગ્રુપ, એ કર્મણ બને. એ પોતાની મેળે સ્કંદ પરિણામે
પરિણામ
પછી શું થાય? હવે જીવ આકાશ લોકમાં છ દ્રવ્યો છે ને,
એટલે પોતાની મેળે પરિણામ કેવી રીતે
પોતાની મેળે સ્કંદના રૂપમાં પછી કર્મ રૂપે પરિણમે છે. પેલા કર્મણ વર્ગણા પોતાની રીતે પોતાના જથ્થામાં સ્કંદ રૂપે પરિણમે છે,
એની મેરે
હા સ્કંદ રૂપે પોતાને. તને કહ્યું ને મેં, એટલે આપણે વાત થઈ કે ભાઈ પહાડ થઈ ગયા, કોણે બનાવ્યું ટેકરી, કોણે બનાવી અને એ ટેકરી પાછી ઘસાઈ ગઈ, પવન આવ્યો ને,
એટલે કર્મણ વર્ગણા એની મેરે પૂતગળ
એ સ્કંદના રૂપમાં બદલાતી જાય, ભેગી થાય, છૂટી પડે, આ છે તે છે, પણ એમાં એને યોગ થાય. લોકમાં બધા દ્રવ્ય એક સાથે રહીએ છે, તો કર્મણ વર્ગના જ્યાં રહીએ છે ત્યાં જીવ પણ રહે છે. અને આ જીવ શું કરે છે? શુભાશુભ રાગદ્વેષના પરિણામો એ શુભાશુભ. અનંત પ્રકારના ભાવ છે હવે, પણ જ્ઞાનીઓ એ પાછું એનું વર્ગીકરણ રાગદ્વેષ એમાં બધું સમજી લેવાનું કે રાગદ્વેષના પરિણામોની અંદર તમે આખા સંસારના જે કંઈ ભાવ કહીએ એ બધા ભાવોની વિવિધ શુભાશુભ ભાવોની અહીંયા સંકલન થઈ ગઈ રાગદ્વેષ. કૃપાળુ દેવે કહ્યું જ્યાં ત્યાંથી રાગદ્વેષ, શુભ એ રાગ અને અશુભ એ તો એક પરિણામો થાય છે જીવના. એ રાગદ્વેષના પરિણામોની સાથે ઓલા સ્કંદ સંપર્કમાં આવે છે અને રાગદ્વેષની આ ચિકાસ છે એને કારણે એ આ ગ્રહણ, આ પરમાણુને ગ્રહણ કરે છે અને એક શેમાં ફેરવાય છે? કર્મરૂપે. કર્મ વર્ગણાના પૂતગલો સ્વયં સ્કંદ રૂપે હતા, એમાં જીવના ભાવ પરિણામનું નિમિત્ત પામીને સ્વયં આકર્ષાઈને જીવના પરિણામની વિકાસની સાથે યોગ થવાથી એ કર્મરૂપે પરિણમ્યા અને જીવે એને ગ્રહણ વિભાવથી બંધાય, પછી વિભાવના પ્રકાર આવે. હવે એક આપણું કપડું પડ્યું છે અને બીજું કપડું બે દોરી ઉપર નાખો, એક તેલ વાળું નાખો અને એક સાવ સૂકું નાખો રેશમ જેવું, અને સાંજે બંનેની સ્થિતિ શું હોય? કેટલી બધી રજ કોઈએ નાખી નથી, ક્યાંય નથી, વાતાવરણની અંદરથી એ રજના પરમાણુને ખેંચી ખેંચી ખેંચીને એ કપડું છે તેલવાળું જે હતું એના ઉપર તો કેટલી રૂવાટી, કેટલી રજ, કેટલી રજોટી ચડી ગઈ અને ઘરની અંદર જે ધૂળ કચરો થાય છે તેના કારણે થાય છે કે જેવી જેની સપાટી, જો સપાટી બરોબર સ્વચ્છ હશે તો ઓછી થશે અને નહીં તો પછી વધારે થશે. ધૂળના સ્થળના સ્થળ જામી જાય. આ ધૂળ કોણ આપવા એવું?
વાતાવરણ.
એ ખેંચી વાતાવરણ. પૂતગલ પણ કામ કરે છે અને અહીંયા એ દ્રવ્યનો એવો સ્વભાવ, પણ ત્યાં તો જળ જળ વચ્ચેની વાત કરી છે આપણે, ત્યાં તો જળ જળ વચ્ચે તો પણ આ સ્થિતિ છે. એ રીતે અહીંયા જીવના શુભાશુભ પરિણામ થતા એના રાગ દ્વેષની એની અંદર એક શક્તિ છે, રાગની પણ એક શક્તિ છે. કેમ કે છે કોનો રાગ? જીવનો. ભલે વિકૃત છે પણ છે કોનો? તો તીવ્ર રાગ હોય તો તીવ્ર પરમાણુને બે લઈ લે, અને મંદ રાગ હોય તો મંદ લઈ લે. તો જેવા શુભાશુભ ભાવો પછી તીવ્ર ભાવે માઠા ભાવે નિર્ધ્વંસ પરિણામથી કર્યા હોય તો નિકાચિત બંધ થાય, નિધત બંધ થાય. આવા બંધના પણ પછી પ્રકાર કર્મતંત્રમાં આવશે. અત્યારે તો પ્રાથમિક સમજ છે કે આવા કારમણ વર્ગના પુદ્ગલ પરમાણુઓના સ્કંદને જીવ શુભાશુભ ભાવના આધાર ઉપર એને આકર્ષે છે, એનું કર્મરૂપે પરિણમન થાય છે, એને જીવ ગ્રહણ કરે છે. એટલે જીવ સાથે સત્તામાં જમા થાય. આત્માના પ્રદેશ ઉપર આવા જેટલા જેટલા કર્મ છે સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. આ અહંકાર અનંતકાળ, અને એમાં મિથ્યાત્વ અને અજ્ઞાન, કેમ કે શુભાશુભ ભાવો આ એનો આધાર છે. તો એ સમયે સમયે કરે છે, અને એ સમયે સમયે આત્મા સાથે જોડાઈ જાય છે, અને આત્મ પ્રદેશની સાથે સત્તામાં જમા થાય, અને પછી એનો કાળ ઉદય થાય છે. આ પણ એક એવી કર્મની સ્થિતિ કે પ્રત્યેકનો કાળ પાકે, કાળ પાકે ત્યારે ઉદયમાં આવે, એટલે એનામાં રહેલી સત્તા એને વિખરાવવું છે. હવે કર્મને એનો સંબંધ શું છે? છૂટું વિખરાઈ જવાનું છે, પણ એ વિખરાઈ જતા પહેલા એની અંદર રહેલી જે સત્તા છે શુભ અશુભની, એનું પરિણામ આપીને વિકરાશે. એ પરિણામ આપણને પાછું આપી દેશે. સમજાય છે? કે એ કે છે કે મારે હું તારો ભાવ વિભાવ વધારે સમય રાખી શકું એમ નથી, તો તે જેવો આપ્યો છે એવો ભાવ તમે આપી દો, ને હું પાછા પૂતગઢમાં પૂતગઢ. કર્મ નિર્જરી ગયા, પણ નિર્જરી વ્યક્તિ વખતે કાં સુખ આપી ગયા અને કાં દુઃખ આપી ગયા. જો અશુભથી બંધાયું હશે તો એ શું આપે? દુઃખ આપે, અને સુખથી બંધાયું હશે તો સુખ આપે. સાતાવેદની અસાથે સુખ દુઃખ ની વાતી પછી ભૂલ ન થાય. સાતાવેદની અને અસાતાવેદની આપી જાય, એનો એ અથવા એને ભાવ આપી દીધો એટલે એ પાછા કોરા ભાકોર થઈ ગયા. એ કોરા થઈ ગયા એટલે નખરાઈ ગયા. એનું કામ તો શું છે? પાછું ભરગાડામાં ભળી ગયા. એ સમયે પાછો જીવ બીજો ભાવ કરે. આમ આ પરંપરા કર્મની સંતતિ અનાદિ કાળથી ચાલુ ચાલુ ને આ સાયકલ. તે શુભાશુ વિત્યો કાળ અનંતતે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે. ક્યારે મોક્ષ થાય? તો કે શુભાશુભ ભાવોના કર્મને છેદતા, એ ભાવને છેદ પેલા. કર્મ જેટલા સત્તામાં હશે આવશે, પણ ત્યારે નવા કઈ કરીશ. વિજ્ઞાન સમજાય છે? કર્મનું વિજ્ઞાન કારણ કાર્ય, કર્મનું વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, દ્રવ્યનું વિજ્ઞાન. આજનું જે કંઈક કહે છે એ વિજ્ઞાન નહીં, એ તો એક અંશ છે. પદાર્થના સામાન્ય બહુ સામાન્ય જ્ઞાન છે, ચર્ચડિયા છે, પણ આ જ્ઞાન અગાધ, અપરિમિત, અમર્યાદ અને અનંતના જીવોને અનંતકાળ સુધી રખડાવનાર, 14 રાજલોક, 4 ગતિ, 84 લાખ યોની અને અનંત દેહની પ્રકાર એમાં ભમાવનાર, રખડાવનાર, અને અનેકને અનેક પ્રકારના સુખ દુઃખ, દુઃખના પ્રકાર અનંત, સુખના પ્રકાર અનંત, આ જીવ એમાંથી નવરો થતો. આ બધાના કારણમાં આ વિજ્ઞાન છે, કાર્યકારણ ભાવ છે. અને આ જો કાર્યકારણ ભાવમાં જો કારણ આપો તો કાર્ય નિપજ્યા વિના રહે નહીં. પણ
આપે છે
ચાલુ પણ આ સમજાઈ ગયું અત્યારે તમે કીધું કાંઈ કરતા નો એ તમારી શંકા હતી એટલે મેં કીધું ઘા કે તમે કીધું તમે કાંઈ નથી કરતા તો જીવો છો ને તો આયુ કર્મ ચાલુ હતું ને એનો વિપાક હતો તો જીવે ને આયુ કર્મ ત્યારે ન હતો તો કાચી મિનિટમાં અરે વાત કરતા હતા ને આયરો ગયો પણ ક્યાંથી આયરો ગયો એટલે એક એક વાતને બરોબર પકડી લઈએ તો ક્યાંય પછી કોઈ પણ એટલે બન જ્યાં સુધી આપણી શક્તિ આપણે કઈ હજી એક દશામાં જ્ઞાન દશા સુધી પહોંચ્યા ને પણ સમજ્ય સુધી તો છે ને જીવ સમજણમાં આજે આપણે શું છે જ્ઞાન 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 એવા ખોટા ભફંગમાં છીએ એટલે પંડિત એમાં ચડી ગયા સમજણ લાવે જેટલી તારી સમજણ કે તને ખ્યાલ આવે કે સમયે 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 જીવ ઉદય છે તો જ હું જીવું છું ને તમે જીવી શકો હવે શ્વાસ લઉં છું કે નહીં શ્વાસની સાથે શરીરમાં અનેક પ્રક્રિયા મારી વગર કઈ રીતે ચાલે છે કે નહીં એના ટીસ્યુ બંધાતા હશે જતા હશે આહાર પચતો હશે રુધિરનું સ્વચ્છકરણ થતું હશે કિડની એનું કામ કરતું હશે મગજ એનું કામ કરતું હશે આ બધી કર્મના ઉદય રૂપે પરિણામી રહે એટલે હાર્ટ બંધ થઈ જાય મગજમાં સ્ટ્રોક આવી જાય તો તે સમયે એ પ્રકૃતિઓ ત્યાં અટકી ગઈ છે તો સમયે સમયે અનંત કર્મો એક સાથે ઉદયમાં છે આ વસ્તુ સમજી અને એ ઉદય સાથે જીવ જ્યારે જોડાય છે એની સાથે પોતે આસક્તિથી મોહથી એટલે નવા કર્મોને ઉત્પન્ન થવા માટે કેમ કે વરગણાઓ પણ ત્યારે હાજર જ છે હાજર જ છે એટલે તરત જ કે કઈ વાંધો નહીં સ્ટોક આવને પૂરો થવા દેવો અને એટલી બધી એની કૃપા છે કર્મની કે વાપરો એના કરતા વાપરો એના કરતા જમા વધારે થાય એટલે કર્મ જેટલા ગયા મનુષ્ય જન્મમાં એના કરતા મરે ત્યારે પોટલું વધે છે કે ઘટે છે દેવું પતાવવા આવ્યો જગમાં બોલી જાય પણ ખબર નથી પડતી કે હું શું બોલો કે હું શું બોલો અરે આવું થાય છે કે મારા બાબતમાં તો નથી થતું ને આ હું તો આવી મૂર્ખાઈ નથી કરતો ને આ મારી ઉપયોગની આવી જાગૃતિ નથી હું ધર્મ ધર્મ કહેના કરું છું ધર્મ એ કે કર્મનો બંધ જીવથી તૂટે હળવો થાય એ ધર્મ જેનું પરિણામ કર્મ ન તૂટે એ ધર્મ નથી જેનું પરિણામ જે ક્રિયા જે વ્યવહાર જે પુરુષાર્થ જીવને કર્મથી મુક્ત ન કરે એ ધર્મ નથી ધર્મ જિનેશ્વર એમાં શું કહ્યું ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહા પછી કોઈને માંડે કર્મ જિનેશ્વર ધર્મ ધર્મ કરતો જ કે સૌ ફીરે કોઈને જાણે મર્મ જે શું આનંદ ગંધીએ કીધું કે શું મહિનો છું તું ધર્મ ધર્મ કરવાનો ધર્મનો તો એક જ માપ છે ઓળખવાનો કે ધર્મ હોય ત્યાં કર્મ ટકી શકે નહીં જીવનમાં ધર્મ આવે તો કર્મ હ્રાસ થવા જોઈએ ઘટવા જોઈએ જવા જોઈએ નવા બંધાવાની વાત તો હવે પછી બંધ આ ધર્મનું સ્વરૂપ છે ચાલો બરોબર છે બોલો રાગ એ શુભ કર્મ છે હર્ષ એ શુભ કર્મ છે તો હર્ષ તો અશુભ કર્મ
એમને હું પૂછું
છું. એટલે એની રાગ એટલે જેને સાતા વેદનીમાં જેને કહીએ વ્યવહારની અપેક્ષા એ રાગ કર્મ માત્ર અશુભ છે. કર્મની તમામ પ્રકૃતિ પણ એ આ જે સાતા સાતા શુભાશુભ ભાવ છે એમાં એ શુભાશુભ કેને અનુલક્ષીને છે? જીવના વ્યવહારિક જીવને, વ્યવહારિક સાતા અસાતાને અનુલક્ષીને શુભાશુભ ભાવ છે. એટલે દાખલા તરીકે ગમે તેવું એને સુખ હોય એ સુખ પણ મારી મુક્તિનું કારણ બની શકશે નહીં, તો એને ચક્રવર્તી પદ પણ બંધનરૂપ લાગે લાગે તો એ ત્યારે એની નિર્જરા કરે છે. એટલે ભગવાન મહાવીર ગૃહસ્થ અવસ્થામાં એ પર્યાયમાં સંસારમાં હોવા છતાં ભોગી હતા, અવ્યવસાયી હતા, સહજ પરિણામે મુનિ પરિણામી હતા, આત્માકાર પરિણામી હતા. આ બધા એને શુભની પણ અનુકૂળતાઓ જ આવતી હતી પણ એમાં પણ એની એ નિર્જરા કરે કે આ બધો કાળ પણ મારો સમાપ્ત થાય. એને એ ટકાવવા માટે પણ કોઈ ભાવ રે એ શુભ કર્મની નિર્જરા. એટલે કૃપાળુ દેવે લખ્યું છે કે દુઃખમાં તો અણગમો આવે પણ સુખમાં પણ કાયર શબ્દ આવ્યો, સુખમાં પણ કાયર પણ અનુભવે એ જ્ઞાનની નિશાની છે કે એ પણ એને અકારું લાગે કે આનાથી પણ મારે આ કાંઈ મારી અંતિમ લક્ષ્ય નથી. એટલે એમને એ નિર્જરાના ભાવો જગતના તમામ સુખ દુઃખના પરિણામોથી એ પર, સાતા અસાતાના પરિણામોથી પર થાય. કારણ કે પોતાને જ્યારે આત્મજ્ઞાન થયું ત્યારે પ્રતીતિ શું થઈ છે કે હું સર્વેથી ભિન્ન છું, તો શુભથી નહીં અશુભથી ભિન્ન તો એવું નથી, ત્યાં બહુ સ્પષ્ટ છે. અને અસંગ છું તો એ અસંગ ખરો પણ ખરાબ હોય વસ્તુ આપણને ન ગમે, બાકી વસ્તુનો સંગ તો કે એ પણ જગતનો કોઈ પણ પદાર્થ ગમે તેવી રિદ્ધિ વૃદ્ધિ એનાથી પણ હું અસંગ, એનાથી પણ ભિન્ન સ્પષ્ટ આત્મદર્શન છે. એટલે એની ભાવે એ નિર્જરા કરે છે, એની સાથે એને કોઈ પણ પ્રકારનો આસક્તિનો મોહનો ભાવ થતો નથી. તદ્રુપતા એની સાથે તદાકાર બુદ્ધિ એ પણ થતી. સાનુમન જરૂર હોય ત્યાં સુધી આ રીતે બંધાયા કરે છે, એ ભાવથી જ બંધાય, શુદ્ધ ભાવથી બંધાય. બરાબર છે, આ થાય છે શુભ ભાવ, આ તો અશુભ માંથી ખસવા કરીએ. આ જે ચાલે છે એ શું કામ ચાલે છે? સાનુબંધ ક્યારે બંધાય? કે મોક્ષના લક્ષ્ય બધું થાય આનું કોઈ પુણ્ય જોતું નથી, આનાથી ચક્રવર્તી પદ મળે તો એ જોતું નથી, એ ચક્રવર્તી પદ છૂટવું જોઈએ એ જોઈએ, શાલીભદ્રની રુદ્ધિ મળે એ નથી જોઈતી. શાલીભદ્રની રુદ્ધિ મળ્યા પછી પણ એ રુદ્ધિ મને પકડે નહીં, આ સાનુબંધ. પુણ્યનો ઉદય થાય એમાં પણ પાછો ભાવ ઉત્કૃષ્ટ, એને સાનુબંધ કહે છે. અને ઓલો પુણ્યાનું બંધ કહે છે કે આ કંઈક કરીએ તો કંઈક ખરું થઈ જાય, કંઈક દુઃખ જાય, કંઈક આ બધી અત્યારે જે કંઈ મુશ્કેલી છે બધી ઓછી થઈ જાય, ખીચડી માગી આવી જાય. તો આજે આ આઠ કર્મનો આત્માની સાથે સંબંધ થાય છે. અને ચેતનાને જીવ કોઈ વખત કર્મપણાને પ્રાપ્ત થતો નથી, જીવ કોઈ વાર કર્મરૂપ થતો નથી. અને કર્મ જીવરૂપ થતા નથી પણ જીવના સંયોગથી સત્તારૂપ થયા. જો કર્મની અંદર જ્યાં સુધી ચૈતન્ય શક્તિનો સંયોગ હતો ત્યાં સુધી શક્તિવાન થઈ, ઉદય થયો એનો કાળ પૂરો થયો એ ભાવમાંથી નિવૃત્ત થઈ ગયા, એ કે અમે આવેલા હવે પોતરા જેવા અમારું કામ ઉડી જવા, પણ જીવ કે ઉભો રહે ક્યાં ઉડી જશે? પોત પોતાના સ્વભાવમાં જીવ પૂતગલ બંને અલગ જ છે. બસ આ નિયમ કે ભલે જીવના ભાવથી કર્મ બંધાતા હોય તો પણ આ કર્મ કર્મ જ રહે છે, જીવ જીવ જ રહે છે, જળ જળ જ રહે છે, ચેતન ચેતન જ રહે છે. અનંત કાળ સુધી બેયનો ભાઈબંધી છે, ભેગા થાય છે, ઓલો એને પકડે છે, ઓલો એનામાં જોડાય છે, આ એને ચોટે છે, એ જે થવું હોય થાય અને જે થતું હોય તે થાય. પરંતુ બંને દ્રવ્ય સ્વભાવથી ત્રિકાળ જુદા જુદા અને જુદા છે, અસંગ અસંગ અને અસંગ જ છે. જીવને કર્મનું કોઈ કાળે ત્રિકાળ સંગ હોઈ શકે નહીં. એટલે હા, એટલે કર્મનો કરતા નથી, એનો એનો વિભાવ છે, એ વિભાવ કર્મનો કરતા છે. પણ વિભાવ કોનો? બસ માટે એ અપેક્ષા છે. વસ્તુને સમજવા માટે કઈ અપેક્ષા? ન્યાય તો જોઈએ ને કે ભાઈ, તો પછી ભાવ તત્વ કોનો? જીવ માટે એનો કરતા કોણ થયું? તો જો ચેતન કરતું નથી, પાછું સમજો બરોબર કે નથી, એટલે આમાં લખ્યું જીવ કરતા નથી. પણ જીવ કરતા નથી એટલે જીવ કર્મ કર્યા કરે તો કર્મનો કોઈથી નાશ ન થાય, કેમ કે એ તો જીવનો સ્વભાવ કર્મ કરવાય. પણ સ્વભાવથી નથી કરતો, વિભાવથી. અને વિભાવ ન કરવો હોય તો ન કરી શકે, માટે કર્મનો કરતા જીવ રહેતો ન. તો પછી ગમે એટલા કર્મ વર્ગણાઓ હોય, સિદ્ધ પરમાત્મા કર્મ બાંધી શકે તો બાંધ. ન્યાય વસ્તુનો અને અપેક્ષા આ ત્યાદવાદ વિના આ વાત પકડાય નહીં. જૈન દર્શનની શૈલી ત્યાદવાદની, ત્યાદવાદની શૈલી ન હોય તો એકલું તત્વ ઉપર વિચાર કરે બુદ્ધિથી તર્કથી તો ક્યારેય વાત પકડાય નહીં. ઊંધી જાણે ગોટે ચડે, અને એવું ગોટે ચડે એવો વિખાય કે એની અંદર કોઈ દિવસ. એટલે કહ્યું ને કે ભવચક્રમાંથી છૂટવાની કોઈ શક્યતા ખરી, પણ નય ચક્રમાંથી અટવાય અટવાય. જો એનામાં ત્યાદવાદની અને અનેકાંતનો આધાર ન હોય તો નૈ ચક્ર એકાંતવાદના આધાર ઉપર કોઈ છૂટી શકે નહીં. એટલે એકલા નિશ્ચય નહીંના આધાર ઉપર ધર્મની વાત પામનાર એ પણ પામી શકતા.
સાલીભદ્ર છે, લોકાનું પેટી આવતી નહીં બરોબર, તો એને પછી દીક્ષા લીધી, એનું કારણ શું? કે એટલું ઇઝીલી છૂટી ગયો, પોતે તો રાજા હતા, એટલે શું રાજા જેમ રહેતા હતા. અને
એનો પુણ્યાનો બંધ સાનુબંધ હતો, એટલે એને જે આવતું હતું એમાં કોઈ આપત્તિ નથી.
એટલે દીક્ષા લઈ લીધી, બધું છોડી દીધી, એટલું ઇઝીલી.
હા,
એ કેવી રીતે?
એનો એનો પોતાનો ભાવ હતો, કાલીભદ્રનો પુણ્યનો ભાવ, ઉદય પુણ્યના ઉદયમાં પણ ભાવ કયો આવ્યો? વૈરાગનો, આસક્તિનો નો આવ્યો, સંપત્તિ સાથેની આસક્તિનો ભાવનો આવ્યો. અને વિચાર આવ્યો જ્યારે આત્માનો કે માથે રાજા છે, તો મારી માથે રાજા, એ આત્માનો વિચાર ઉહાપો થયો. શ્રેણીક જેવો રાજા છે એ વિચારથી એને વૈરાગ્ય આવ્યો કે હું તો સ્વામી છું, બંધાયેલો કેમ, મુક્ત મારે જવું છે. અને એમાંથી એને તો આ આસક્તિ એને રોકી શકી નહીં. આ 99 પેટી એક એને ન કીધું રોકાઈ જાય. પ્રતિબંધક પરિબળ કોઈ નો
હોય, એ પ્રશ્ન છે. એની અટકા નહી, આપણે અટકી ગયા છીએ.